એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે છેલ્લા ઘણા દાયકાઓથી એમ કહી શકાય કે ચર્ચામાં છે, અને હા, કદાચ થોડો ગૂંચવણ ભર્યો પણ લાગે છે. વિષય છે પોસ્ટ મોડર્નિઝમ. આપણે ક્રિસ્ટોફર બટલરના લેખન દ્વારા આ આથા વિચારને સમજવાની કોશિશ કરીશું.
હા, અને આ વિષયે ખબર છે આજે પણ એટલો જ પ્રસ્તુત છે, કારણ કે આ પોસ્ટ મોડર્ન વિચારોએ આપણી આસપાસની દુનિયાને, મતલબ કે કળા, સંસ્કૃતિ, રાજકારણ, અરે આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છે તે બધું જ, તેને સમજવાની રીતને ઘણી બદલી નાખી છે.
એટલે કે જે જૂની માન્યતાઓ હતી તેના પર સવાલ ઉઠાવે છે.
બરાબર, તે આપણને ઘણા સ્વીકૃત સત્યો પર, એમ કહેવાય ને કે, પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરે છે. તો ચાલો બટલરના વિચારોના આધારે આ સફર શરૂ કરીએ.
તો સૌથી પહેલા આપણા આજના માર્ગદર્શક ક્રિસ્ટોફર બટલર, એમના વિશે થોડી વાત કરીએ. તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા.
પોસ્ટ મોડર્નિઝમના જ નહીં પણ મોડર્નિઝમના પણ જાણકાર હતા, એટલે બંનેના જાણકાર હતા.
અચ્છા, એટલે બંને વચ્ચેનો સંબંધ સમજી શકતા હતા.
બિલકુલ. આનાથી ફાયદો એ થયો કે તેઓ પોસ્ટ મોડર્નિઝમને માત્ર એક અલગ અટુલા વિચાર તરીકે નહોતા જોતા, પણ એના પુરોગામી, એટલે કે મોડર્નિઝમના એક પ્રતિભાવ તરીકે, એક રિએક્શન તરીકે સમજાવી શક્યા. અને સૌથી અગત્યની વાત, બટલર છે ને એ ગમે તેવા જટિલ ફિલોસોફિકલ ખ્યાલોને પણ ખૂબ જ સ્પષ્ટ અને સરળ ભાષામાં રજૂ કરી શકતા હતા.
એ બહુ જરૂરી છે આવા વિષયમાં.
હા, અને તેઓ કોઈ એકતરફી નહોતા, કોઈ પક્ષ લેવાને બદલે તટસ્થતાથી વિષયને સમજાવવા પર એમનો ભાર રહેતો, એટલે જ આવા ગૂંચવણભર્યા વિષય માટે મને લાગે છે કે તેઓ એકદમ આદર્શ માર્ગદર્શક છે.
તો પછી બટલર પોસ્ટ મોડર્નિઝમને કેવી રીતે જુએ છે? શું એ કોઈ એક ચોક્કસ વાદ છે, કોઈ એક થિયરી?
ના ના, બટલર એ સ્પષ્ટ ફરે છે કે પોસ્ટ મોડર્નિઝમ કોઈ એક સુસંગત સિદ્ધાંત કે વિચારધારા નથી. એવું નથી કે એની કોઈ એક ચોપડી હોય અને બધા નિયમો લખ્યા હોય.
તો પછી શું છે?
એ વિચારોનો, કલાની શૈલીઓનો અને સાંસ્કૃતિક અભિગમોનો, એમ કહો કે, એક સમૂહ છે. એનો મૂળભૂત સૂર, એનું જે સેન્ટ્રલ આઈડિયા છે, તે છે કે તે આધુનિકતા, એટલે કે મોડર્નિઝમ, અને ખાસ કરીને જ્ઞાનોદય, એનલાઇટનમેન્ટના જે મોટા મોટા દાવાઓ હતા ને.
કેવા દાવા?
જેમ કે એક જ સાર્વત્રિક સત્ય છે, જ્ઞાન નિરપેક્ષ છે, અને માનવજાતિ સતત પ્રગતિ જ કરી રહી છે. આવા બધા મોટા દાવાઓ પ્રત્યે પોસ્ટ મોડર્નિઝમ ઊંડો સંશયવાદ વ્યક્ત કરે છે. એ શંકા કરે છે આ બધા પર.
એટલે કે જે મોટી વાર્તાઓ આપણને કહેવામાં આવી છે પેઢીઓથી કે દુનિયા આમ જ ચાલે છે, બસ એના પર શંકા.
બરાબર, બિલકુલ. આને જ ફ્રેન્ચ ફિલોસોફર ઝાં ફ્રાન્સવા લ્યોટાર્ડ, એમણે કહ્યું મહાન વૃત્તાંતો પ્રત્યે અવિશ્વાસ. ઇંગ્લિશમાં કહે છે ઇનક્રેડ્યુલિટી ટુવર્ડ મેટા નેરેટિવ્સ.
મહાન વૃત્તાંતો એટલે?
એટલે એવી મોટી વાર્તાઓ, મોટી સિસ્ટમ્સ, જેમ કે ધર્મ, વિજ્ઞાન, રાષ્ટ્રવાદ, માર્ક્સવાદ, આ બધા શું છે? એ મહાન વૃત્તાંતો છે જે દુનિયાની સંપૂર્ણ, ટોટલ સમજ આપવાનો દાવો કરે છે. પોસ્ટ મોડર્નિઝમ પૂછે છે, શું આવી કોઈ એક જ સંપૂર્ણ વાર્તા શક્ય છે ખરી, કે પછી આ બધી વાર્તાઓ કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણથી કહેવાઈ રહી છે અને કદાચ બીજા ઘણા અવાજોને, બીજી વાર્તાઓને દબાવી રહી છે?
અચ્છા, પણ શું આનો અર્થ એવો થાય કે પોસ્ટ મોડર્નિઝમ ફક્ત બધું નકારી જ કાઢે છે, મતલબ નેગેટિવ જ છે, એમાં કંઈ હકારાત્મક નથી?
ના ના, એવું નથી. બટલર એ પણ સરસ રીતે સમજાવે છે કે આ સંશયવાદ જે છે એ માત્ર નકારાત્મક નથી, એ નવા દરવાજા પણ ખોલે છે.
કેવી રીતે?
એ આપણને વિચારવા પ્રેરે છે કે ભાઈ, આ જ્ઞાન ખરેખર કેવી રીતે રચાય છે, એનો સત્તા સાથે શું સંબંધ છે, અલગ અલગ દ્રષ્ટિકોણનું શું મહત્વ છે, અને આ બધા વિચારોએ કળા, સાહિત્ય, સંસ્કૃતિમાં અભિવ્યક્તિની નવી રીતોને જન્મ આપ્યો છે. બટલર પોતાના પુસ્તકોમાં આ બધી જટિલતાને ઘણા ઉદાહરણો આપીને સમજાવે છે.
ચાલો તો થોડા ઊંડા ઉતરીએ. આ જે પોસ્ટ મોડર્ન વિચારધારા છે એના મૂળમાં કયા દાર્શનિક વિચારો રહેલા છે? બટલર કોના પર વધુ ભાર મૂકે છે?
બટલર મુખ્યત્વે ત્રણ ફ્રેન્ચ વિચારકોનો ઉલ્લેખ વારંવાર કરે છે, પણ આપણે કદાચ બે મુખ્ય પ્રવાહો પર ધ્યાન આપીએ જે તેમણે પ્રકાશિત કર્યા છે. પહેલો તો લિયોટાર્ડનો પેલો મહાન વૃત્તાંતો પરનો અવિશ્વાસ, જેની આપણે હમણાં જ વાત કરી. એમનું કહેવું હતું કે પોસ્ટમોડર્ન યુગમાં જ્ઞાનનું મૂલ્ય એ કેટલું સાચું છે એના કરતાં એ કેટલું ઉપયોગી છે અથવા એનું પ્રદર્શન, પરફોર્મેટિવિટી કેવું છે એનાથી વધુ મપાય છે. મતલબ કે શું તે કામ કરે છે, શું તે સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવે છે.
એટલે જ્ઞાન સાચું છે કે ખોટું એના કરતાં એ કેટલું પાવરફુલ છે, કેટલું અસરકારક છે એ વધુ મહત્વનું બની જાય છે.
હા, બરાબર. અને આ જ વાત આપણને બીજા મહત્વના વિચારક મિશેલ ફુકો તરફ લઈ જાય છે. ફુકોએ બહુ સરસ રીતે બતાવ્યું કે જ્ઞાન અને સત્તા, નોલેજ એન્ડ પાવર, એ એકબીજાથી અલગ નથી, એ ગાઢ રીતે જોડાયેલા છે.
જ્ઞાન અને સત્તા જોડાયેલા છે, કેવી રીતે?
ફુકો કહે છે કે સમાજ જે બાબતોને સત્ય તરીકે સ્વીકારે છે તે ઘણીવાર શક્તિશાળી સંસ્થાઓ દ્વારા, પાવર સ્ટ્રક્ચર્સ દ્વારા નિયંત્રિત અને ઉત્પાદિત હોય છે. આ જ્ઞાન જ નક્કી કરે છે કે શું સામાન્ય ગણાય અને શું અસામાન્ય, કોણ સમજુ છે અને કોણ ગાંડુ.
બાપરે!
હા, આમ જ્ઞાન પોતે જ સત્તાનું એક સ્વરૂપ બની જાય છે અને એ સામાજિક નિયંત્રણ જાળવી રાખવામાં મદદ કરે છે.
આ તો ખરેખર ખરેખર વિચારવા જેવી વાત છે. એટલે કે આપણે જે કંઈ જાણીએ છીએ એ કદાચ નિષ્પક્ષ ન પણ હોય.
ફુકોના મતે બિલકુલ નહીં. દરેક જ્ઞાન પ્રણાલીની પાછળ સત્તાના સંબંધો, પાવર રિલેશન્સ કામ કરતા જ હોય છે.
અને પેલા ત્રીજા વિચારક ડેરિડા?
હા, જાક ડેરિડા. એમણે ભાષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, એમણે ડીકન્સ્ટ્રક્શનનો વિચાર આપ્યો. એના દ્વારા એમણે બતાવ્યું કે ભાષા ક્યારેય વાસ્તવિકતાનું સંપૂર્ણ આમ સ્થિર પ્રતિબિંબ પાડી જ ન શકે.
એટલે ભાષામાં મર્યાદા છે?
મર્યાદા પણ છે અને એની રચના જેવી છે. શબ્દોનો અર્થ હંમેશા સંદર્ભ પર આધાર રાખે છે અને બદલાતો રહે છે. પીલી એમની પ્રખ્યાત ઉક્તિ છે ને, પાઠ્ય ટેક્સ્ટની બહાર કશું નથી.
હા, એ બહુ ગૂંચવણ ભરી લાગે છે.
એનો સીધો અર્થ એવો નથી કે વાસ્તવિક દુનિયા છે જ નહીં, પણ એનો ગૂઢાર્થ એ છે કે આપણે દુનિયાને ભાષા અને સાંસ્કૃતિક અર્થઘટનના જે ચશ્મા પહેર્યા છે એના વગર સીધી રીતે પામી જ શકતા નથી. બધું જ અર્થઘટન છે.
મને હંમેશા એ નવાઈ લાગી છે કે આટલા બધા જટિલ ફિલોસોફિકલ વિચારો કળા અને સાહિત્યમાં કેવી રીતે દેખાયા હશે. બટલર આના પર શું કહે છે?
હા, એ બહુ રસપ્રદ છે અને આ વિચારોની અસર ખરેખર બહુ નાટકીય રહી છે. દાખલા તરીકે સ્થાપત્યમાં જુઓ, મોડર્નિઝમનો મંત્ર શું હતો? ઓછું એ વધુ છે,
લેસ ઇઝ મોર.
એટલે કે સાદગી, સિમ્પલ લાઇન્સ, કાર્યક્ષમતા.
બરાબર.
પણ પછી આવ્યા પોસ્ટ મોડર્ન આર્કિટેક્ટ રોબર્ટ વેન્ચુરી. એમણે શું કહ્યું? ઓછું એ કંટાળાજનક છે,
લેસ ઇઝ અ બોર.
હા હા, એકદમ ઉલટું. બિલકુલ. એમના કામમાં તમને જટિલતા દેખાશે, વિરોધાભાસ, ઇતિહાસમાંથી ઉછીની લીધેલી અલગ અલગ શૈલીઓનું રમતિયાળ મિશ્રણ જોવા મળશે. અને પેસ્ટિશ કહે છે, ઇમારતો વધુ રંગીન, વધુ સુશોભિત અને ક્યારેક તો જાણે મજાક ઉડાવતી હોય એવી પણ લાગે.
અને સાહિત્યમાં મેં સાંભળ્યું છે કે ત્યાં પણ બહુ બધા પ્રયોગો થયા હતા.
ઓહો, ચોક્કસપણે. સાહિત્યમાં તો પરંપરાગત વાર્તા કહેવાની રીતોને જ પડકારવામાં આવી. એક તો આવ્યું મેટાફિક્શન.
મેટાફિક્શન એ શું છે?
એટલે એવી વાર્તાઓ જે પોતે જાણે છે કે તે વાર્તા છે, એ સેલ્ફ અવેર હોય. લેખક કદાચ વાર્તાની વચ્ચે આવીને સીધો વાચક સાથે વાત કરવા લાગે અથવા વાર્તા લખવાની પ્રક્રિયાનું જ વર્ણન કરવા માંડે.
ઓ, રસપ્રદ.
હા. બીજું ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી, એટલે કે એક પુસ્તક બીજા પુસ્તકો, ફિલ્મો, ગીતો, ઇતિહાસની ઘટનાઓ એ બધાના સંદર્ભોથી ભરેલું હોય. આ બધું વાચકને શું યાદ અપાવે કે ભાઈ આ એક રચના છે, આ કોઈ નિરપેક્ષ વાસ્તવિકતા નથી. અને અર્થઘટનની જે પ્રક્રિયા છે એમાં વાચકને વધુ સક્રિય, વધુ ઇન્વોલ્વડ બનાવે છે. ઊંડી અસર પડી છે. જો પરંપરાગત વિચાર શું હતો કે દરેક વ્યક્તિનો એક સ્થિર, એક સાચો આંતરિક સ્વ હોય છે, એક આત્મા કેવું કંઈક.
હા, આપણો અસલી સ્વ.
પોસ્ટ મોડર્નિઝમ કહે છે કે ના, આપણી ઓળખ આવી કોઈ નિશ્ચિત ફિક્સ્ડ વસ્તુ નથી. એ તો ભાષા, સંસ્કૃતિ, સમાજની અપેક્ષાઓ આ બધા દ્વારા સતત રચાય છે અને બદલાય છે.
આપણી ઓળખ ખંડિત છે, ફ્રેગમેન્ટેડ છે અને પ્રવાહી છે, ફ્લુઇડ છે.
આનું કોઈ ઉદાહરણ આપી શકો જેથી વધુ સ્પષ્ટ થાય?
ચોક્કસ. લિંગ, જેન્ડરની જે ચર્ચા છે ને, એ આનું ઉત્તમ ઉદાહરણ છે. જુડિથ બટલર, ક્રિસ્ટોફર બટલરની, આ બીજા બટલર છે, જેવા વિચારકોએ દલીલ કરી કે લિંગ એ માત્ર જૈવિક બાબત નથી, બાયોલોજી નથી.
તો શું છે?
એ એક પ્રદર્શન છે, એક પર્ફોમન્સ છે. આપણે સમાજના જે નિયમો છે, જે અપેક્ષાઓ છે, એના અનુસાર અમુક રીતે વર્તીને, અમુક રીતે બોલીને, અમુક પોશાક પહેરીને સતત આપણું લિંગ રજૂ કરીએ છીએ, પરફોર્મ કરીએ છીએ.
વિચારવા જેવું છે.
અને રાજકીય રીતે જોઈએ તો પોસ્ટ મોડર્નિઝમ મોટા સાર્વત્રિક ક્રાંતિકારી પ્રોજેક્ટ્સ, જેમ કે માર્ક્સવાદ હતો, એના પ્રત્યે શંકાશીલ છે. કારણ કે એમને લાગે છે કે આવા મોટા પ્રોજેક્ટ્સ ઘણીવાર વિવિધતાને, નાના અવાજોને દબાવી દે છે.
તો પછી એ શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
એ માઇક્રોપોલિટિક્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે જે હાશિયામાં ધકેલેલા સમુદાયો છે, જે માર્જિનલાઇઝ્ડ ગ્રુપ્સ છે, એમના અધિકારો અને એમની પોતાની ઓળખ માટેના જે સંઘર્ષો છે, એના પર.
તો આ બધી જે વિસ્તૃત ચર્ચા થઈ, એમાંથી આપણે મુખ્ય કયા વિચારો કે સંદેશાઓ તારવી શકીએ? બટલરના વિશ્લેષણના કયા મુદ્દાઓ આમ ખાસ ધ્યાન ખેંચે એવા છે?
હા, મારા મતે 3-4 મુખ્ય મુદ્દાઓ છે જે ખરેખર યાદ રાખવા જેવા છે, જે આખી વાતનો સાર કહી શકાય. પહેલો અને સૌથી કેન્દ્રીય, પેલું મહાન વૃત્તાંતો પરનો અવિશ્વાસ, આ સૌથી મહત્વનો મુદ્દો છે. આપણને શીખવે છે કે કોઈ પણ વિચારધારા હોય, કોઈ નેતા હોય, કોઈ સંસ્થા હોય, એના સંપૂર્ણ સત્યના દાવા પર હંમેશા પ્રશ્ન ઉઠાવવો જોઈએ, શંકા કરવી જોઈએ.
અને આ રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી?
સીધી રીતે, આ આપણને મીડિયામાં જે આવે છે, જાહેરાતો જોઈએ છીએ, રાજકીય ભાષણો સાંભળીએ છીએ, એ બધા પ્રત્યે વધુ વિવેચનાત્મક, વધુ ક્રિટિકલ બનાવે છે. એમ જ બધું માની ન લેવાય.
બરાબર. બીજો મુદ્દો તમે પેલું જ્ઞાન અને સત્તાના જોડાણનો કહ્યો હતો, એલું શું?
બીજો મુદ્દો એ જ, જ્ઞાન ક્યારે તટસ્થ નથી હોતું. નોલેજ ઇઝ નેવર ન્યુટ્રલ. આપણે જે જાણીએ છીએ, જે આપણું જ્ઞાન છે, તે આપણા સમાજ, આપણી સંસ્કૃતિ અને સૌથી મહત્વનું સત્તાના માળખા દ્વારા ઘડાયેલું છે.
આ સમજ શું બદલાવ લાવી શકે?
આ સમજ આપણને નિષ્ણાતોના મંતવ્યો હોય, સ્કૂલ કોલેજના અભ્યાસક્રમો હોય, કે પછી આપણી પરંપરાગત માન્યતાઓ હોય, એના પર પણ સવાલ ઉઠાવવા પ્રેરે છે. કોનું જ્ઞાન માન્ય ગણાય છે અને કોનું નહીં, કેમ? આ બધું વિચારવા જેવું છે. ત્રીજો મુદ્દો, અર્થની અસ્થિરતા અને વિવિધતાનો સ્વીકાર. મતલબ કે ભાષા અને વિચારોનો કોઈ એક ફાઇનલ અર્થ નથી હોતો.
એટલે એક જ વાતના ઘણા અર્થ થઈ શકે,
બનાવી શકે છે. ખાસ કરીને આપણા ભારત જેવા દેશમાં, જ્યાં આટલી બધી વિવિધતા છે, ત્યાં આ સમજ ખૂબ જ મહત્વની છે.
સાચી વાત છે. અને ચોથો મુદ્દો?
ચોથો મુદ્દો કદાચ પેલી સીમાઓનું ઝાંખું થવું. પોસ્ટ મોડર્નિઝમ શું કરે છે? એ ઉચ્ચ કળા અને લોકપ્રિય સંસ્કૃતિ, વાસ્તવિકતા અને આભાસી દુનિયા, વર્ચ્યુઅલ વર્લ્ડ, ઓરિજિનલ અને કોપી, આ બધા વચ્ચેની જે પરંપરાગત ભેદરેખાઓ હતી, લાઈનો હતી, એને પડકારે છે, એને ભૂસી નાખે છે.
હા, આ તો આપણે આજે બધે જોઈએ છીએ.
ચોક્કસ. આજે આપણે જે મનોરંજન માણીએ છીએ, જે રીતે ઓનલાઈન જીવીએ છીએ, રિમિક્સ ગીતો, ઇન્ટરનેટ મેમ્સ, ફિલ્મોમાં સેમ્પલિંગ, આ બધું શું છે? એ આ સીમાઓ ઓગાળી રહ્યું છે તેનું જ ઉદાહરણ છે.
ખરેખર આ બધા વિચારો ખૂબ ગહન છે. શું આમાંથી કોઈ એવી પંક્તિઓ કે વિચારો છે જે આમ ટૂંકમાં યાદ રહી જાય, જે આખી વાતનો નિચોડ આપે?
હા, બટલર જે વિચારો સમજાવે છે તેમાંથી કેટલાક ખરેખર બહુ ધારદાર છે અને યાદ રહી જાય તેવા છે. એક તો પેલું લિયોટાર્ડનું મહાન વૃત્તાંતો પ્રત્યે અવિશ્વાસ, આ કદાચ પોસ્ટ મોડર્ન સંશયવાદનો સાર જ છે. બીજું ફૂકોનું, જ્ઞાન અને સત્તા એકબીજા સાથે જોડાયેલા છે, આ આપણને સતત યાદ અપાવે છે કે જ્ઞાન ક્યારેય નિષ્પક્ષ નથી. ત્રીજું ડેરિડાનું, પેલું ગૂઢ પણ મહત્વનું, પાઠ્ય ટેક્સ્ટની બહાર કશું નથી, જે આપણને ભાષા અને અર્થઘટનની મર્યાદાઓ અને શક્તિ બંને સમજાવે છે.
અને પેલું આર્કિટેક્ચરવાળું પણ રસપ્રદ હતું.
હા હા, વેન્ચુરીનું, ઓછું એ કંટાળાજનક છે, જે મોડર્નિઝમની પેલી ગંભીર સાદગી સામે વિવિધતા, જટિલતા અને થોડી રમતિયાળપણાની ઉજવણી કરે છે.
બરાબર. હવે સૌથી મહત્વનો સવાલ મારા મનમાં આવે છે. આ બધી જટિલ લાગતી વાતો, આ બધા સિદ્ધાંતો, એ આપણા રોજિંદા જીવનમાં આમ પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગી થઈ શકે? શું આ ફક્ત યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ માટે જ છે?
ના ના, બિલકુલ નહીં. મને લાગે છે કે આ વિચારો ખૂબ જ વ્યવહારુ બની શકે છે. દાખલા તરીકે મીડિયા સાક્ષરતા લો, મીડિયા લિટરેસી,
એટલે કે મીડિયાને સમજવાની ક્ષમતા.
હા, આજે આપણે માહિતીના એટલા મોટા મહાસાગરમાં જીવીએ છીએ. વોટ્સએપ, ફેસબુક, ન્યૂઝ ચેનલો, પોસ્ટમોર્ડન દ્રષ્ટિકોણ આપણને પૂછવા પ્રેરે છે. આ સમાચાર કોણ આપી રહ્યું છે? એમનો શું હેતુ હોઈ શકે? કયા અવાજો સંભળાય છે અને કયા જાણી જોઈને દબાઈ જાય છે?
એટલે ફેક ન્યૂઝ ઓળખવામાં મદદ મળે.
બિલકુલ. ફેક ન્યૂઝ હોય કે પછી કોઈ ચોક્કસ એજન્ડા સાથેનો પ્રચાર હોય, એને ઓળખવામાં આ દ્રષ્ટિકોણ મદદ કરી શકે છે.
અને મનોરંજન વિશે તમે ફિલ્મો અને ટીવી શોની વાત કરી હતી.
હા, એ પણ છે. આજના ઘણા લોકપ્રિય શો અને ફિલ્મો જુઓ, એમાં પોસ્ટમોર્ડન તત્વો ભરેલા પડ્યા છે. જૂની ફિલ્મોના સીધા સંદર્ભો વાપરવા, જેને પેસ્ટિશ કહેવાય. ક્યારેક પાત્રો કેમેરા સામે જોઈને આપણી સાથે વાત કરવા લાગે. ચોથી દિવાલ તોડવી. વાર્તામાં એવા અણધાર્યા વળાંકો આવે જે વાસ્તવિકતા પર જ સવાલ ઉઠાવે.
હા, એવું તો ઘણું બને છે આજકાલ.
તો જો આપણને આ પોસ્ટમોર્ડન રીતોની ખબર હોય તો આપણે એનો આનંદ બમણો લઈ શકીએ છીએ. આપણે ફક્ત વાર્તા નથી જોતા, પણ વાર્તા કેવી રીતે કહેવાઈ રહી છે એની રમતને પણ માણી શકીએ છીએ.
અને સામાજિક મુદ્દાઓ પર વિચાર કરવામાં પણ આ મદદરૂપ થાય, જેમ કે ઓળખ, લિંગ, સંસ્કૃતિ.
ચોક્કસપણે. આ બધી ચર્ચાઓ ઘણીવાર બહુ જટિલ અને સંવેદનશીલ હોય છે. પોસ્ટમોર્ડન વિચારો આપણને સમજવામાં મદદ કરે છે કે શા માટે લોકોના અનુભવ, લિવ્ડ એક્સપિરિયન્સને આટલું મહત્ત્વ અપાય છે. શા માટે વિવિધતા, ડાયવર્સિટી અને સમાવેશકતા, ઇન્ક્લુઝન જેવા શબ્દો વારંવાર સંભળાય છે. તે આપણને એ પણ શીખવે છે કે આપણો પોતાનો દૃષ્ટિકોણ પણ સંપૂર્ણ કે એકમાત્ર સાચો નથી.
અને છેલ્લે પેલી સત્તા પર સવાલ ઉઠાવવાની વાત.
હા, મારા મતે એ કદાચ સૌથી મહત્ત્વની એપ્લિકેશન છે રોજિંદા જીવનમાં. ભલે તે કોઈ રાજકીય નેતા હોય, કોઈ ધાર્મિક ગુરુ હોય, ઓફિસમાં આપણા બોસ હોય, કે પછી ટીવી પર આવતા કોઈ નિષ્ણાત હોય. એમના દાવાઓને, એમની વાતોને આંખ બંધ કરીને સ્વીકારી લેવાને બદલે તેમની પાછળના હેતુઓ શું હોઈ શકે, એમનો સંદર્ભ શું છે, એમના પોતાના પૂર્વગ્રહો શું હોઈ શકે, એ બધું વિચારવા માટે આ પોસ્ટમોર્ડન વિચારસરણી આપણને સજ્જ કરે છે, એક સાધન આપે છે.
ખરેખર આ ચર્ચા પછી મને એવું લાગે છે કે પોસ્ટમોર્ડનિઝમ ભલે શરૂઆતમાં જટિલ અને ગૂંચવણભર્યું લાગે, પણ તે આપણને આજના વિશ્વને, આપણી આસપાસની વાસ્તવિકતાને સમજવા માટે એક નવો અને શક્તિશાળી દ્રષ્ટિકોણ આપે છે. મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે સત્ય તરીકે રજૂ થતી દરેક બાબત પર, દરેક દાવા પર પ્રશ્નો ઉઠાવવાની જરૂર છે અને ક્ષમતા કેળવવી જોઈએ.
અને મને સૌથી રસપ્રદ વાત એ લાગી કે આ બધા વિચારો જે કદાચ યુનિવર્સિટીના ક્લાસરૂમમાં શરૂ થયા હશે, તે માત્ર પુસ્તકોમાં કે થિયરીમાં નથી રહ્યા. એ આપણી ભાષામાં, આપણી કળામાં, આપણી ટેકનોલોજીમાં અને આપણે આપણી જાતને કેવી રીતે સમજીએ છીએ, એ બધામાં કેટલા ઊંડે સુધી ઉતરી ગયા છે. તે હવે માત્ર એક વાદ નથી રહ્યો, પણ આપણી વાસ્તવિકતાનો, આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. પણ હા, આની સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થાય છે, જેના પર બટલર જેવા વિચારકો પણ ચિંતા વ્યક્ત કરે છે. શું આ સતત સંશયવાદ, આ નિશ્ચિતતાનો અભાવ, આ કશું જ ફાઇનલ નથીવાળો વિચાર, એ આપણને ક્યાંક નિષ્ક્રિય કે દિશાહીન તો નથી બનાવી દેતો? શું આપણે સહિયારા મૂલ્યો, કોમન ગ્રાઉન્ડ ગુમાવી રહ્યા છીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ, શ્રોતાઓએ પણ વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.